તારીખ 5/7/1998 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 357 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 372
125 મનુષ્ય ભાવ પ્રાપ્ત કર્યો છે આપણે, આત્મવિચારણા કેવા પ્રકારે હોવી જોઈએ એ આ વચનામૃતનો વિષય છે. કે કોઈ શુભ કર્મના ઉદયથી મનુષ્યપણું તો પ્રાપ્ત થઈ ગયું છે. જે મનુષ્યપણું કેવળ ખાવું પીવું અને સંયોગની વૃદ્ધિ, સંપત્તિની પ્રાપ્તિ વૃદ્ધિ અને જાળવણી સાચવણી, એમાં જ જો મનુષ્યપણું વ્યતીત થાય તો એ મનુષ્યનો જીવ અવશ્ય અવશ્ય દુર્ગતિને પામે છે. દુર્ગતિમાં પણ તિલંજ ગતિને પામે છે. બહુભાગ બહુ તીવ્ર પાપ કરે તો નરક ગતિમાં જાય, નહીતર બહુભાગ તિલંજ ગતિમાં જાય છે. અહીંયા આત્મકલ્યાણ માટે જે વિવેક કરવા યોગ્ય પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં બેદરકાર રહ્યો, એ બેદરકારીના ફળમાં એનું જ્ઞાન એનો વિવેક બિડાઈ જાય છે. એટલે માણસે આત્મવિચારણા કેવી રીતે કરવી જોઈએ એ સંબંધે અહીંયા બેનશ્રી એમ કહે છે કે આ સંસારમાં જીવ એકલો જન્મે છે, એકલો મરે છે. જન્મે છે પણ એકલો અને મરે છે પણ એકલો. અને ચાર ગતિમાં દુઃખ ભોગવવા માટે પરિભ્રમણ કરે છે પણ એકલો. અને પોતાના પરિસ્થિતિનો અનુભવનો અવલોકન કરે તો સમજે કે હું એકલો જન્મ છું, પછી તો આયુષ પૂરું થશે ત્યારે મરીશ પણ એકલો. અને જો આત્મકલ્યાણના માર્ગે નહીં ચડું તો ચાર ગતિના પરિભ્રમણમાં પણ હું એકલું જ પરિભ્રમણ કરીશ, એ સહેજે સમજાય એવી વાત છે. જો જીવ મુક્તિનો માર્ગ પકડે, મુક્ત થવાનો માર્ગ પકડે, તો મુક્તિ પણ એકલો જ પામશે. એમાં પણ કોઈ સાથે આવે છે એવું તો કંઈ નથી, તેને કોઈનો સાથ નથી. સંસારમાં કે મુક્તિમાં જીવને કોઈનો સાથ નથી. આ માટે એવી વાત કરી કે જીવ આધાર બુદ્ધિએ કોઈનો કોઈ સાથ ઈચ્છે છે. મને કોઈ આધાર મળી જાય, મને કોઈ સાથ મળી જાય, એમ પરાવલંબનમાં જીવ પરતંત્ર ભાવના ભાવે છે, પરતંત્રતાના પરિણામ કરે છે. એને જ્ઞાની સમજાવે છે કે ભાઈ તું જન્મો છું એકલો, મરીશ પણ એકલો, પરિભ્રમણ પણ એકલો કરીશ, અને મુક્તિનો માર્ગ પકડીશ તો મુક્તિમાં પણ એકલો જ જઈશ. કોઈના સાથ સહકારની અપેક્ષા એક મિથ્યા ભાવ છે, દુઃખી થવાનો ભાવ છે. કોઈનો સાથ વાસ્તવિકપણે મળી શકે એવું પણ નથી. જીવ માત્ર ભ્રમણાથી તે બીજાની ઓથ અને આશ્રય માને છે, એની ભ્રમણા છે. પછી આધાર ખરેખર મળતો નથી ત્યારે વધારે દુઃખ થાય છે, પણ એ બધી ભ્રમણા છે. કોઈના ઓથ અને આધારની જરૂર નથી. ભગવાન એમ કહે છે કે તું સાધન સંપન્ન છો, તારા અનંત ગુણોની સંપત્તિથી પણ તું સંપન્ન છો, તેથી તને કોઈના આલંબન આધાર આશ્રયની જરૂર નથી, તું પોતે જ નિરાલંબી નિરપેક્ષ પદાર્થ છો, તારી શક્તિથી જ તું એવો છો, પણ ભ્રમણાથી બીજાની અર્થ અને આશ્રય લે છે, માને છે. આમ 14 બ્રહ્માંડમાં એકલા ભણતા જીવે એટલા મરણ કર્યા છે કે તેના મરણના દુઃખે તેની માતાની આંખમાંથી જે આંસુ વહ્યા તેનાથી સમુદ્રો ભરાય. કેટલા સમુદ્રો ભરાય? એક સમુદ્ર નહીં, સમુદ્રો ભરાય. એટલા મરણ કર્યા છે અને મરે ત્યારે સૌથી વધારે દુઃખ માને થાય. તો કેટલી માતાઓ થઈ હશે કે જેના આંસુના દરિયા ભરાઈ જાય, સમુદ્ર ભરાઈ જાય. આવા દુઃખો પોતે ભોગવ્યા છે, દુઃખના નિમિત્ત પણ પોતે થયો છે. 14 બ્રહ્માંડમાં રખડપટ્ટીને રજળપાટ કરીને જો થાંકો હોય તો હવે મુક્તિનો માર્ગ પકડે એમ કહે છે. ભાવ પરિવર્તન કરતા કરતા માણસ તને આ મનુષ્ય ભાવ મળ્યો છે. આવી એક વિચારના જીવને માણસને ઉત્પન્ન થવી ઘટે છે. આ આત્મવિચારણાનો બોલ છે કે આવું પરિભ્રમણ કરતા કરતા, ભાવોનું પરિવર્તન કરતા કરતા માંડ આ મનુષ્ય ભાવ મળ્યો છે. મનુષ્ય ભાવ બહુ દુર્લભ છે. દુર્લભ એવો મનુષ્ય ભાવ પામીને આત્મકલ્યાણ સૂજે તો તે મહાભાગ્યશાળી છે, અને ન સૂજે તો એના જેવું દુર્ભાગ્ય પણ બીજા કોઈનું નથી. કેમ કે પાછો એ ચાર ગતિના પરિભ્રમણમાં અનંત દુઃખ ભોગવવાના રસ્તે ચડી જશે. ભાવ પરિવર્તન કરતા કરતા માનમાન તને આ મનુષ્ય ભાવ મળ્યો છે. આવો ઉત્તમ જોગ મળ્યો છે. મનુષ્ય ભાવ મળવા ઉપરાંત ઉત્તમ જોગ એટલે શું? કે આત્મકલ્યાણના રસ્તે ચડાય એવો યોગ પણ તને મળ્યો છે. એથી પણ દુર્લભ છે, મનુષ્ય ભાવથી પણ દુર્લભ છે. વિશ્વ ઉપર દ્રષ્ટિપાત કરીએ તો કરોડો અબજો લોકોને તો આ વાતનો યોગ પણ નથી. હમણાં વિદેશમાં ગયા ત્યાં ભલે આપણા શાસ્ત્રો એ લોકો લઈ ગયા છે, પણ અધ્યાત્મ વિદ્યાના જાણકાર કોઈ નહીં હોવાથી માત્ર એ શાસ્ત્રો એ સાચવી રાખે છે. પણ એમાં જે આત્મકલ્યાણની અમૂલ્ય વાત ભરી છે એ ભંડારનો સદુપયોગ એ કરતા નથી. 85 વર્ષના વૃદ્ધ જર્મન હતા ભાઈ, એને છેલ્લે છેલ્લે આપણને કુનકુંદાચાર્યની દશભક્તિનું પુસ્તક મેળવી આપ્યું બહુ મહેનત કરીને. અમે લાઇબ્રેરીમાં ગયા, મહેનત કરી મળ્યું નહીં. પછી આ લાઇબ્રેરીમાં છે, આ લાઇબ્રેરીનું કેટલોગનું પુસ્તક છે, ક્યાં મુકાણું છે? અને કોઈ જાણકાર તો કે પ્રોફેસર બહુમ કરીને છે, એને ફોન કરીએ. 85 વર્ષના વૃદ્ધ થતા ફોન કર્યો એટલે કે હું પોતે જ આવું છું, તમને પૂછી દઉં છું. અડધી કલાક મને આ રસ્તામાં ડ્રાઇવિંગ કરતા થશે. બહુ ભલા માણસ નીકળ્યા, એણે ખૂબ મહેનત કરી અને આપણને પુસ્તક ગૂંથી દીધું, ઝેરોક્ષ પણ કરાવી આપી. આપણે જે અત્યારે છે 5 શાસ્ત્રો એમાંથી કહે છે. એ જૈનિઝમની અંદર એણે અભ્યાસ કર્યો હતો. કેવું છે એ વાત કે જૈનિઝમમાં એણે અભ્યાસ કર્યો હતો. એટલે અમારી સાથે જેને ત્યાં મેં ઉતર્યા તેણે કીધું કે તમે કંઈક ભાઈને પૂછો. એટલે એ થોડુંક અંગ્રેજીમાં પૂછતા હતા, અંગ્રેજી જાણતા હતા, પાંગી તૂટું હિન્દી જાણતા હતા, અંગ્રેજી પણ હિન્દુસ્તાનમાં આવેલા રહેલા, એથી શાસ્ત્રો લઈ ગયેલા. તો કે આત્મા કેવો છે, તમે આત્મા જોયો છે, આત્મા દેખાય ખરો, એવા બધા પ્રશ્નો પૂછતા હતા. શું આત્મા એટલે શું, આત્મા કેવો હોય, શું એટલે પૂછો, કંઈક આત્મા બાબતમાં પૂછો. એને જોયું કે જૈન દર્શનમાં આત્માની વાત ઘણી છે, એટલે પછી થોડી ચર્ચા કરી. એટલે મેં એમને પૂછ્યું કે અહીંયા કોઈ આત્માના જિજ્ઞાસુઓ છે, આત્માની વાત સાંભળે એવા છે? કેમ કે હું અહીંયા આવ્યો એ પહેલાં મેં કેટલોક પત્ર વ્યવહાર કરેલો છે યુનિવર્સિટીઓ સાથે, ત્યારે મેં એક વાત લખી છે કે ત્યાં કોઈ એને આત્મા સંબંધે જાણવું હોય તો અમે પ્રવચન આપી શકશું. પત્ર અંગ્રેજીમાં આપણે પત્ર વ્યવહાર કર્યો છે કે અમારા જર્મનીના રહેવાસ દરમિયાન કોઈ તમે ગોઠવણ કરશો તો જરૂર અમે આ બાબતમાં પ્રવચન આપશું, લેક્ચર આપશું. તો કે ભાઈ સાહેબ, મારી વાત કોઈ સાંભળતો નથી, તમારી વાત ક્યાંથી સાંભળે? શું જવાબ આપ્યો? હસતા હસતા કે હું જૈનિઝમમાં રસ લઉં છું, અહીંયા વૃદ્ધાવસ્થા થઈ ગઈ, અહીંયા મારું કોઈ સાંભળતું નથી. કહેવાનું પાછું શું છે કે દુનિયાને માં ખાસ કરીને પશ્ચિમના દેશો જે છે, યુરોપ અમેરિકા, લોકોની દોડ, આંધળી દોડ પૈસા પાછળ છે. સંપત્તિ મેળવવી, મેળવી હોય એને વધારવી અને એને જાળવવી, સાચવવી, આ સિવાય બીજી વૃત્તિ નથી. અને એનો ભોગ ભોગમાં એને વાપરવી, આ સિવાય કોઈ વાત સૂઝે નહીં, અને કોઈ કહેવા માગે તો એને કાંઈ એ વાતમાં ગમ પડે નહીં, રસ લેવાનું મન થાય નહીં, અને માત્ર મૃત્યુ પર્યંતનો જ વિચાર કરે, ત્યાર પછી મારું શું થશે એને કોઈ વિચારણા કરવા પણ તૈયાર નથી. ત્યારે એક જ્ઞાની કહે છે કે ભાઈ, તને યોગ મળ્યો છે, આવી વાત સાંભળવાનો યોગ મળ્યો છે, તો એમાં આત્માનું હિત કરી લેવા જેવું છે. આવું વિચારણા કરીને આત્માનું હિત કરી લેવા જેવું છે. વીજળીના ઝબકારે મૂર્તિ પરોવી લેવા જેવું છે. શું કીધું? એક મૂર્તિ પરોવવું હોય અને ઘોર અંધારું હોય, પણ મૂર્તિ તો પરોવવી જ હોય, તો રાહ જોવી પડે કે વીજળીનો ઝબકારો થાય ને, કેટલી એકાગ્રતા રાખવી પડે, એક હાથમાં મૂર્તિ બીજા હાથમાં સોય, ઝબકારો થાય ભેગે મૂર્તિ પરોવી જાય. એમ અનંતકાળના અંધારામાં મનુષ્ય ભાવ માત્ર વીજળીના ઝબકારા જેટલો છે. આયુષ લાંબુ નહીં ગણતા, બહુ અનિશ્ચિત છે અને અલ્પ છે, અગણિત સમય છે, અનંતકાળનો સમુદ્ર છે, એમાં 150 વર્ષ તો સમુદ્રના બિંદુ જેટલો છે. એમાં આત્માનું કલ્યાણ કરી નાખે એવો પાયો નાખીને અહીંથી જવું જોઈએ. મુક્ત થવાની વાત બહુ દૂર છે, પણ પાયો નાખી શકાય એવી પરિસ્થિતિ, બહુ સારી પરિસ્થિતિ ચોક્કસ આપણને મળી છે, અને એ પરિસ્થિતિનો લાભ લેવા જેવો છે. આ મનુષ્ય ભાવ અને ઉત્તમ સંયોગો, ઉત્તમ સંયોગો છે. આત્મકલ્યાણ કરવું હોય તો વીજળીના ઝબકારાની જેમ અલ્પકાળમાં ચાલ્યા જશે, વાર નહીં લાગે, ચાલ્યા જતા વાર નહીં લાગે. ઓચિંતો કાંઈ નહીં હોય, બધા એમ વાતો કરશે, ભાઈ કાંઈ નહોતું, આને તો કાંઈ નહોતું, 10 મિનિટમાં આમ થઈ ગયું, 5 મિનિટમાં આમ થઈ ગયું, એ થઈ જાય. 5 મિનિટમાં નહીં, 1 સેકન્ડ જેટલી પણ વાર લાગતી નથી. આયુષ પૂરું થયું, અને દેહને આત્માને જુદા પડતા એક સેકન્ડ જેટલી પણ વાર લાગતી પછી એક સમયમાં ખતમ થઈ જાય. એટલે આત્મકલ્યાણ કરી લેવા જેવું છે. માટે જેમ તું એકલો જ દુઃખી થઈ રહ્યો છું તેમ એકલો જ સુખના પંથે જા. જેમ એકલો દુઃખી થઈ રહ્યો છું તેમ એકલો જ તું સુખના પંથે જા. અથવા જ્ઞાની એમ કહે છે કે એ જીવ તું દુઃખી થઈ રહ્યો છો, જ્ઞાનીની દ્રષ્ટિમાં બધા જીવ છે, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ ગરીબ નથી, કોઈ તવંગર નથી, કોઈ બાળ યુવાન વૃદ્ધ નથી, કોઈ સ્ત્રી પુરુષ નથી, બધા જીવ છે. કે હે જીવ, તું એકલો જ સંસારમાં દુઃખી થઈ રહ્યો છો તેમ હવે એકલો જ સુખના પંથે જા. એટલે અમે સુખના પંથે ચાલી રહ્યા છીએ, ચાલ્યો આવ તું સુખના પંથે. હું પાછળ પાછળ અનુસરણ કરીને અનુકરણ કરીને ચાલ્યો આવ અને તું એકલો જ મુક્તિને પ્રાપ્ત કરી લે. મુક્તિના માર્ગે ચડવાનો તને રસ અને રુચિ ઉત્પન્ન થાય તો એ ધન્યવાદને પાત્ર છે. નહીંતર તો સંસારની અંદર જેમ જીવો પરિભ્રમણ કરે છે એ અનંતકાળ પરિભ્રમણ કરવાની પરિસ્થિતિ એમને મોજુદ રહેશે. આમ આ વચનામૃતમાં પૂજ્યબેન શ્રીએ આત્મવિચારના સંબંધીની બહુ સુંદર વાત કરી છે, ગ્રહણ કરવા જેવી છે અને મુક્તિના માર્ગે ચડવા માટે